ભગવાન રામ દશરથ અને કૈકેયીના ભવનમાં જે દ્રશ્ય જે સ્થિતિ જોઈને અંદરથી ખૂબ જ દુઃખી થયા કે જે આવો દુઃખ આવો દ્રશ્ય ક્યારે સાંભળ્યું નહોતું કે જોયું પણ નહોતું. ત્યાં કૈકેયીમાં પણ દશરથ રાજાની પિતાની આગળ થોડાક આવેશની અંદર બેઠેલા જોયા. માનવ મીચ ઘરી ગની દેહી, બસ જાણે કે વિષ લઈ લેવાની ઘડીઓ ગણાતી હોય એમ એક સમય એ પરિસ્થિતિ ઉભી થયેલી છે. અને ત્યાં જ્યારે એક દુઃખ અને પીડાની ચરમસીમા એક તરફ હોય, આગ ભડભડાટ લાગતી હોય દાવાનળની માફક, અને બીજી બાજુ આકાશમાંથી વાદળા આવીને વરસાદ વરસાવી જાય, એટલે દાવાનળ જેવી આગ પણ એકવાર શાંત થઈ જાય એમ મહારાજ દશરથ અને કૈકેયી વચ્ચેની જે આ સમસ્યા અને જે પરિસ્થિતિ ઉભી રહી છે એની આગ દુઃખની પીડા ત્યાં ગાડી કરુણામય પ્રભુ રામ મૃદુ રામ સ્વભાવ એ પીડા દર્દ એ આગ જે હૃદયની એને ઠારવા વાળા ભગવાન કરુણામય કોમળ સ્વભાવ વાળા જે બંનેને શાંત કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે, જેમણે આ અવસ્થા આ દિશા આ દશા ક્યારે જોયેલી નહીં એ ભગવાન છતાંય ધીરજ ધારણ કરીને સમયને અનુસાર સમયને સમજી જઈને, ક્યારેક માણસ પરિસ્થિતિને સમજી શકતો નથી અને એથી અવળો જતો હોય છે, એને લીધે સમસ્યા ઉકેલવાને બદલે વધારે ગુંચાય, ઘણી વાર સમજણપૂર્વક સામો પડતો હોય અને ક્યારેક અણસમજની અંદર પણ સામે જતો હોય. અહીંયા આગળી ભગવાને આવી સ્થિતિ ક્યારેય પણ જોઈ નથી. ઘણી વાર બને એવું માણસના જીવનમાં ક્યારેય પણ અનુભવાયું ના હોય એવી આકસ્મિક સ્થિતિ સામે આવીને ઉભી થઈ જાય ત્યારે માણસ દુઃખી થઈ જાય, ગૂંચવાઈ જાય, ખૂબ જ વ્યથિત થઈ જાય કે આનો નિકાલ શું, આનો રસ્તો શું, શું કરવું. તો રામ કૈકેયી માની આ સ્થિતિ આ દશા અને પોતાના પિતા દશરથ મહારાજની આ અવસ્થા જોઈને એટલા બધા દુઃખી થયા કે જેણે આવું ક્યારેય સાંભળ્યું નહોતું, જોયું નહોતું, વિચાર્યું પણ નહોતું અને એ આવીને સામે આવીને ઉપસ્થિત થઈ ગયું. તો એના માટે પણ માણસે ગમે તેવી પરિસ્થિતિ આકસ્મિક આવી હોય, અજાણી પરિસ્થિતિ, તો પણ ધીરજ રાખી ધૈર્યાદિ સદગુણયુતમ તદપિ ધીર ધરી સમૌ, આટલી બધી સ્થિતિ હતી છતાંય ધીરજ ધારણ કરીને સમયને પારખી ગયા અને સમય પારખ્યા પછીથી જે આવેશમાં છે એને પહેલા શાંત કરવા માટે ભગવાને શરૂઆત કરી. પૂછી મધુર વચન મહતારી માં, માં કૈકેયીને ખૂબ જ ભાલથી જે વાત્સલ્ય કૈકેયીએ આપ્યું એટલા જ પ્રેમથી પુત્ર તરીકે રામ કૈકેયી માને પૂછે છે કે માં મોહી બહુ પરિસ્થિતિ સમજ્યા પછીથી શરૂઆત ક્યાંથી થાય. પરિસ્થિતિ આખી કળી ગયા, આ પરિસ્થિતિ ગંભીરતાની છે, હવે શરૂઆત ક્યાં કેવી રીતે કોનાથી કરવી એ પણ જો માણસ નિર્ણય લઈ શકતો, એને નિર્ણય લેતા આવડતું હોય તો એ કામ સફળ. રામ જે પરિસ્થિતિ ક્યારેય નહીં જોયેલી નહીં અનુભવેલી એની વચ્ચે આવીને ઉભા છે, છતાંય ધીરજ ધારણ કરીને સમસ્યાને ઉકેલવા માટે, જે પરિસ્થિતિ જેને શાંત કરવા માટે કૈકેયી માની તરફ સંબોધન કરી રહ્યા કે માં મને કહો તો ખરા, મારા પિતાજીના દુઃખનું કારણ શું છે? તમે જાણતા હશો, હંમેશા દાંપત્ય જીવનની અંદર જયારે આવી પરિસ્થિતિ ઉભી થાય ને ત્યારે લગભગ કારણ કઈ બાજુ હશે એ જે સંતાન કળી શકે એ જ કળી શકે, પિતા તરફથી છે કે મા તરફ. રામ સમજી ગયા કઈ ગરબડ, જે આવેશ દેખાય છે અને જે નિરાશ થઈને પિતાજી આ પ્રમાણે સ્થિતિમાં છે, એટલે ચોક્કસ આવેશ અને આક્રોશ દ્વારા માં કંઈક પોતાની વાત નહીં કરતા હશે, એટલા માટે પિતાજીને કંઈક દુઃખ લાગેલું હશે. એટલે કઈ કઈને પૂછે છે કે માં મારા પિતાજીને દુઃખનું કારણ તમે જાણતા હશો, કહો શું છે? તમે કહો જેથી એનો કંઈક પ્રયત્ન કરીએ કે જેનો નિકાલ આવે. કોઈ પણ સમસ્યાનો નિકાલ લાવી શકાય છે, કોઈ પણ સમસ્યા એવી નથી હોતી જેનો નિકાલ, જેને કહેવાય કે નારનો ગાળા એ નારમાં અટવાઈ ના રહે, એને ગમે તે રીતે બહાર કાઢી શકાય. તો એમ ભગવાને કહ્યું, માં શું છે કઈક કહો, તો કઈક ઉપાય કરીએ. અને એ પ્રયત્ન કરીને આ જે કઈ સમસ્યા છે એને ઉકેલ લાવી લઈએ. ચાલો કઈ કઈ આવેશમાં તો છે, પણ પ્રભુના પ્રેમ ની આગળ થોડા નમ્યા. જે રાજા દશરથ ની સાથે પિતા સાથે જે આવેશમાં બોલતા હતા એ આવેશ આખો બદલાઈ ગયો. અને હવે રામ જેટલા પ્રેમથી પૂછે છે એટલે થોડાક ટાઢા પડ્યા, બહુ આમ ઊંચા નીચા ઉભરો આવી ગયો હોય ને, દૂધમાં તર્યાની અંદર ચાર છાંટા પાણી ના નાખે એટલે પાછા દૂધ ટાઢું ઉભરો ટાઢો પડે. એમ ભગવાને મૃદુલ ભાવથી, માં શું કારણ છે કહો તો ખરા. આમ ચાર છાંટા નાખ્યા ને એની સાથે થોડો ઉભરો બેસિકમાં ઉકળતા તો હતા જ, દૂધના ઉકળવામાં કઈ ફેર પડે પણ ઉભરામની અંદર કઈ ફેર પડે, ઉભરો બેસી ગયો. એટલે કઈ કઈ માએ જરા હળવાશથી, આવેશમાં નહીં, સુનહુ રામ સબ કારણ, આ એક આવું કઈ કારણ છે, સુનહુ રામ સબ, આ બધાનું કોઈ એક એવું કારણ છે. તમને તમારા ઉપર રાજાનો એટલો બધો પ્રેમ વાત્સલ્ય છે, એટલું બધું વાત્સલ્ય છે કે વાત ના પૂછો. સુનહુ રામ સબ કારણ, આ મુખ્ય કારણ છે કે તમારી ઉપર તમારા પિતાજીનો અતિશય પ્રેમ છે ને, આ જ દુઃખનું કારણ છે. હવે પ્રેમ હોય અને એમાં દુઃખનું કારણ હોય છે, પણ કોઈની સાથે કોઈનો પ્રેમ હોય, લગભગ પરિવારમાં શું કે પાડોશમાં શું કે પોતાના કુટુંબ પરિવાર સમાજની અંદર કે પોતાના લત્તામાં શું, કોઈ પણ ઘરની અંદર વધારે પ્રેમ ને વાત્સલ્ય એકબીજાના હશે ને, ત્યાં કદાચ વ્યક્તિ એને સહન નહીં કરી શકે. અને કેમ કરીને ફાચર મારવીને જુદા પાડવા અને હળગાવવું, એ જ હોતા હોય. તો અહીંયા કૈકેયીએ પણ કહ્યું કે રામ તમારા બાપનો પ્રેમ તમારી ઉપર વિશેષ છે, એ જ આ દુઃખનું મૂળ કારણ છે. હવે પ્રેમ કરે એમાં અપરાધ છો, કોઈ ગુનો ખરો? એ તો માણસના જીવનનું પિતા પુત્ર તરીકેનું, પતિ પત્ની તરીકેનું, મા અને દીકરા તરીકેનું એક સાહજિક સ્વભાવ ધર્મ છે કે વાત્સલ્યને પ્રેમ એકબીજાને આપશે. પણ એમાં એનો ગુનો અપરાધ કઈ કઈ જે બોલ્યા, પણ કે જે તમારા પ્રત્યે તમારા પિતાનો જે પ્રેમ છે એ જ આ દુઃખનું કારણ. અરે પ્રેમ તો કઈ દુઃખનું કારણ હોય? જ્યાં સાહજિક સ્નેહ હોય, કોઈ કૃત્રિમ નહીં, કોઈ આવેગ કે આવેશ વાળો નહીં. આવેગ કે આવેશ વાળો પ્રેમ હોય ને એ દુઃખ આપે, સમસ્યા પણ ઉભી કરે, પણ આ તો સાહજિક પ્રેમ છે. જે આવેગ ઉભરા હોય ને તપેલું ભરીને દેખાય પણ ઉભરો બેસી જાય એટલે પછી તર્યું ના હોય, તર્યું ના ઢંકાયેલું હોય, એમ પ્રેમના આવેશની અંદર એ ઉભરાની અંદર આમ છલકાઈને બહાર આવે, ઓહો તમારા વગર ચાલે નહીં, હું તો મરી જઈશ ને, હું નહીં જીવી શકું. પણ જરા પેલા ચાર ઉપાધિના છાંટામાં પડે ને ઉભરો બેસી જાય, તમે તો તર્યું જ ઢંકાયેલું ના હોય. એટલે આ પ્રેમ તારો, તારા વગર હું મરી જઈશ, હું નહીં જીવી શકું. આમ કેવા વાળા કે જયારે તર્યું દેખાય ને ત્યારે ખબર પડે કે મેં તો કશું નથી. તો એ જે પ્રેમ શું છે, પ્રેમની વાસ્તવિકતા, સાહજિક પ્રેમ એ નિર્વ્યાજ હોય, કોઈ પણ જાતની અપેક્ષા વગરનો, માત્ર પ્રેમ, નિતાંત પ્રેમ. એની અંદર કશું જેમ મધ હોય ને, મધ ચોખ્ખા મધની અંદર ખાંડ કે પાણી કશું, ચોખ્ખું જ ઘી, ચોખ્ખું જ મધ, એમ પ્રેમ પણ બિલકુલ શુદ્ધ પરિશુદ્ધ પ્રેમ જે ભગવાનને ગોપીઓએ આપ્યો, વ્રજવાસીઓએ આપ્યો, એ વિશુદ્ધ પ્રેમ કે તારી પાસે ભગવાન મારે કઈ જ જોઈતું નથી, બસ તારી ઝાંખી થાય, અમારું માખણ મિશ્રી તું ખાવ, તો આનંદથી બધાની વચ્ચે ફરું દર્શન આપું, બસ નિર્વ્યાજ પ્રેમ. તો પિતા પુત્ર વચ્ચેનો જે નિર્વ્યાજ પ્રેમ છે, દાંપત્ય જીવનનો જે નિર્વ્યાજ પ્રેમ હોય, પરિવારનો નિખાલસ નિર્દોષ પ્રેમ હોય, નિસ્વાર્થ, એ નિસ્વાર્થ પ્રેમ ક્યારેક કોઈ પોતાની જ ઘરની વ્યક્તિ કે કોઈ પાડોશી એને સહન ના કરી. અહીંયા કૈકેયી માં પિતા પુત્ર રામ અને દશરથ વચ્ચેનો જે નિર્દોષ નિખાલસ નિર્વ્યાજ પ્રેમ છે એને સહન નથી કરી શકતો. પોતે નિર્વ્યાજ પ્રેમ આપ્યો છે રામને, નિર્દોષ પ્રેમ કઈકે માએ પણ આપ્યો છે, પણ એક સ્વાર્થ દરેક જીવનમાં, જયારે એક સ્વાર્થ પેસી જાય ને, સહેજ એમ તો સ્વાર્થ પેસી જાય, એટલે નિર્વ્યાજ પ્રેમની અંદર દુર્ગંધ શરૂ થાય, વાસ આવે. હોય ગીત આવી મૂકી હોય પણ અંદર થોડીક છાસ રહી ગઈ હોય, થોડા દાડા પછી વાસ મારે, ચોખ્ખું ઘી હોય છતાંય ગંધાય કેમ, થોડી છાસ રહી, થોડી ખટાશ છાસ રહી. એમ નિર્વ્યાજ પ્રેમની અંદર ક્યારે પણ સ્વાર્થની સહેજ પણ ખટાશ અંદર પેસી ગઈ ને, એટલે ગંધા. કઈ કઈ ને મંથરાએ એવી રીતે ઉશ્કેર્યા છે, એ રીતે ચઢાવ્યા, તે શું ભરતે નથી એને કેમ નહીં, અને રામને જ શા માટે, પતિ ગયું, પૂરું થઈ ગયું. એક જ વાક્ય, આંધળાના આંધળા, એક જ વાક્ય, પતી ગયું. કેટલો મોટો સંહાર. તો અહીંયા જે નિર્વ્યાજ પ્રેમની વચ્ચે મંથરાએ એક કાકરી નાખી દીધી, પાણી ગમે એટલું શાંત હોય પણ એક કાકરી નાખો એટલે એની અંદરથી વમળો, તરંગ, તરંગો નીકળવા જ માંડે, અને તરંગો છે કિનારે જઈને અથડીને ફરી પાછા આવે, એ શાંત. તો મંથરાએ એક જ કાકરી નાખી દીધી, ભરતને કેમ નહીં, રામને શા માટે. આ કૈકેયીજીના નિસ્વાર્થ પ્રેમની અંદર એક છાંટો આવી ગયો, એનું પરિણામ એ આવ્યું કે એ પોતે સહન ન કરી શકી પિતા પુત્રના પ્રેમ, અને કહ્યું કે તમારા પ્રત્યે તમારા પિતાનો વધારે પ્રેમ હોવાનું આ મુખ્ય દુઃખનું કારણ છે. ધીરે રહીને વાતને આગળ વધારે છે. મને બે વરદાન આપવાનું
કહ્યું
અને કેટલાય વખત થી આપવાનું મને કહેલું, તે હમણાં આપ્યા, યાદ કરાવ્યું ત્યારે. આ મહિના તો આભરો જ પડે, કહો છો ખરા, પણ કોઈ દાર લઈ આવ્યું, બધા એમને લઈ આવ્યા. કેટલાય વખત થી કે કરો છો, આ મહેણું તો સાંભળવાનું, મારા દશરથ ને સાંભળવાનું, તમારા બધા આવ્યું છે. તો કઈ પણ એ જ વાત કહેલી દશરથ ને, દેન કહ્યું મોહી દુઈ વરદાન, બે વરદાન આપવાના કહ્યા હતા, ખાતી રાખી, એ રાખી મૂક્યા હતા, પણ એ કોઈ દિવસ તમે તો ભૂલી ગયા, કોઈ દિવસ આપ્યા, આપવાનું કહ્યું. તો સહજ ભાવથી કહ્યું, હું તો ભૂલી ગયો તમારા કામકાજ ને લીધે, લે માગી લે, દુઈ કે ચાર માગી, બે ના ચાર માગી લે લે ને, ઉદારતા હોય. સ્વાભાવિક છે, કદાચ બીજા કામ ની અંદર વિસ્મૃતિ થઈ જાય, પણ એને પણ થોડાક ઉપાલન તરીકે, થોડાક મહેણા તરીકે કહે દાડ હંભારી તમે, અને આપવાનું કઈ કહે દાડ લઈને આવ્યા. બસ એ જ વાત કે મને બે વરદાન આપવાના કહેલા હતા કેટલાય વખત થી, અને એ મને જે ઠીક લાગ્યું તે હમણાં માગ્યું, એને કારણે બસ એ મેં બે વરદાન માગ્યા ને, એને કારણે રાજાના દિલની અંદર મોટામાં મોટી ચિંતા એના હૃદયમાં બેસી ગઈ છે. સો સુની ભયવ ભૂપ ઓરસ, એટલી બધી ચિંતા વધી ગઈ, એને આપણે ટેન્શન કહી દીધું, એટલો બધો અંદર બોજ, માનસિક બોજ, એટલો બધો કરવું શું, માનસિક તણાવ જેને કહેવાય, કે નિર્ણય, આમ હું આમ નિર્ણય લઈને બેઠો છું, આખું અયોધ્યા જાણે છે, આખા અયોધ્યાની અંદર ઉત્સવ છે, બધાને સ્વીકારીએ છે, અને એકને જ સ્વીકારીએ, આવી સમસ્યા ઉભી થાય ત્યારે શું થાય. ઘરમાં બધા એક તરફ કે હા મંજૂર છે, આ અમારે સારું છે, આપણે આગળ વધીએ, પણ જમૈરાજ આવે ને ધમાકો કરીને કહી દે, નથી કરવાનું, નહીં. જામા હતા દશમો ગ્રહ, નવ ગ્રહ તો આકાશમાં હોય, પણ પેલો દસમો ગ્રહ હોય એને દસમો ગ્રહ કહ્યું. જમની માફક અમે છાતે નહીં થવા દઉં, ગમે તેમ થાય, એટલે બધા ઢીલા પડી જાય. આપણી છોકરીનું શું સો સુની ભયવ ભૂપ ઓરસ, અને એટલું કહી દીધું કે રામ તમારી સાથે જે વાત્સલ્યને પ્રેમ છે ને, એને કારણે એટલા બધા અંદર સંકોચાયા છે કે મારે કરવું શું, અને રાજ્યાભિષેક કરવા માટે આમ તો બધી વાત થઈ ચૂકી છે, પણ છાડી ન શકાય તમાર, પણ તમને એકવાર કહી દીધું છે ને, એટલે અંદર બહુ સંકોચ થાય છે, બહુ બધું નિર્ણય બદલવો કેવી રીતે, કહેતા તો કહી દીધું, કઈ નહીં, જા રામને બદલે ભરતને રાજ આપીશ એ વાત કહી દીધી, પણ તમને એક લાયક બધી રીતે સુયોગ્ય સુપાત્ર હોય અને એના માટે નિર્ણય કરી લીધો હોય, અને એ સુપાત્ર અને લાયકને જ્યારે એમ કહેવામાં આવે, જા તમે આમ એમ વાત કરી, ગામનો બહુ સારો સજ્જન માણસ હોય, આગલે દિવસે કહેવામાં આવ્યું, જા કાલે તમને સરપંચ બનાવીએ, અને બીજે દિવસ સવારે સરપંચ બનાવવાને બદલે એનો એનો ઘરનો બધા પોટલા વરાઈને ગામની બહાર કાઢી મૂકવાનો, કાઢવાનો ઘરની બહાર, ગામની બહાર કાઢી, કેટલું દર્દ થાય, કેટલું દુઃખ થાય, તો આ તો આટલું મોટું રાજ છોડીને જવાનું, પેલું તો પાંચ વર્ષ માટેનું હતું, પાંચ વર્ષનું હોય કે પાંચ વર્ષ પછી ફરી પાછા બદલાવાના. અહીંયા તો કઈ એ કહી દીધું, છાડીને શકાય તમારે સંકોચ, તમને આપવાનું એટલે કહેતા નથી, પણ એક સંકોચ છે, નિર્ણય બદલ્યો છે, એને કેવી રીતે જાહેર કરવો એ સંકોચ ને વશ થઈને આ રીતે દુઃખી છે.